વનવાસનું દાંપત્ય જીવન, સુખ દુઃખના સમાન ભાગીદારીનું જીવન, જે સુખ અયોધ્યાના રાજમહેલમાં એના કરતા પણ હજાર ગણું સુખ વનની પર્ણકુટીરમાં મનની સાથે કેટલું સમાધાન કરવું પડે. એક નાની બાબતમાં નાના બાળકોએ મન સાથે સમાધાન નથી કરી શકતા તો જીવનની 14 વર્ષની સમસ્યાના સમાધાન અંતે રાજસુખની સામે માત્ર એક પર્ણકુટીર, અને એમાંથી પોતાના 14 વર્ષના જીવનના સમયને માટે આટલું મોટું સમાધાન શોધી કાઢવું. સહસ અવધ સમ, હજારો અયોધ્યાના સુખની જેમ વન અતિ પ્રિય લાગા, વન એથી પણ વિશેષ પ્રિય લાગી. બધા જ પ્રકારની સુવિધાઓ છોડીને એક વૃક્ષ નીચે જ બેસવાનું હોય અને જે કઈ મળ્યું પહેલેથી જ કહી દીધું હતું, જો કે છે વનમાં આવશો તો ત્યાં આગાડી તો ભયાવહતા છે, ત્યાં કઈ બધા દિવસ સમયસર આહાર મળવાનો નથી, અને મળશે કોઈક દિવસ નહીં પણ મળે, સાથે આવીને શું કરશો. આમ ભગવાને સીતાજીને ખૂબ સમજાવ્યા છે કે સમય સમ આહાર મળશે કે કેમ, અને કંદ મૂળ ફલ આ બધું ખાવાનું છે, જ્યાં કઈ રાજમહેલના પકવાન નથી મળવાના. બધું જ સમજી લીધા પછી પણ સીતાજીએ ભગવાનના દુઃખના વનવાસના જે કઈ ભાગીદાર થવાની પોતાની પૂરેપૂરી તૈયારી બતાવી. માણસ નફામાં ભાગીદારી બતાવે, પણ ખોટને નુકસાન થયું હોય તો એમાં ભાગીદારી ને બતાવે. તું જાણ, તારું કામ જાણે, મને પૂછીશ નહીં, તારે જે કરવું હોય તું કર. અને જો લાભ થયો એનો ભાગીદાર હોય તો કોર્ટે ચડે, ના કેમ આપું, બધું જ કરી લઈશ. આ દુનિયાનો વ્યવહાર લૌકિક. અહીંયા આગાડી ભગવાને બધું જ બતાવ્યું કે આ પ્રકારની સ્થિતિ રહેશે, આટલું નુકસાન છે, આટલી ખોટ છે, આટલું દુઃખ છે, આટલી આપત્તિઓ છે, કઈ નહીં, એમાં પણ આપનો જેટલો હિસ્સો ને ભાગ હોય એટલો મારો હોવો જ જોઈએ. આ છે સુખી અને સફળ દાંપત્ય. અને આપણી વૈદિક સંસ્કૃતિની પરંપરામાં જેને સંસ્કાર કહેવા આવ્યો છે, લગ્ન કહેવામાં આવે છે, મેરેજ નહીં, એને મેરેજ નથી કહેતા આપણે ત્યાં, આપણે એને લગ્ન કહે છે, અને લગ્ન એટલે સંસ્કાર કે છે. અને એ સંસ્કાર આ જીવન નિભાવવાનો હોય છે, ગમે તે સુખે દુઃખે પણ સહભાગી બનીને અમે અમારો આ સંબંધ નિભાવીશું. અમારું દાંપત્ય જેવું હશે એવું એને સહેજે ખંડિત નહીં થવા દઈએ. સીતાજીએ પણ 14 વર્ષની એ આપત્તિઓને સમજી લીધી, જાણી લીધી, સાંભળી લીધી, છતાં કહ્યું નહીં, જ્યાં આપ હશો ત્યાં જ હું. તુમ બેનું રઘુકુલ કુમદ બેનું, આપના વગર ભલે આ ગમે તે હોય, સુરપુર નરક સમાન. મારે તો ભલે એ સ્વર્ગ પણ મારે આપના વગર નરક જેવું છે. જહત કહ ચંદ્રિકા ચંદ્ર તજી જાય, ચંદ્રની ચાંદની છું એને છોડીને કઈ છું જુદી પડી શકે ખરી? આમ અનેક વાતોને સ્પષ્ટતા કરી દીધી કે તમે ગમે એટલા દુઃખ ને આપત્તિઓ મને બતાવશો તો પણ મને ડર લાગવાનો નથી, કારણ રાજપુત્રી છે, એક જ્ઞાની પિતાની પુત્રી છે, ભયથી ડરવાનું ક્યાં હોય, ક્ષત્રિયાણી છે, ભગવાનની અર્ધાંગના છે, શક્તિ સ્વરૂપે. પણ છતાં લૌકિક વ્યવહાર સ્પષ્ટ કરી દીધો કે આ પ્રમાણે છે, કારણ ભગવાનને ખ્યાલ હતી, ખ્યાલ હતો કે વનવાસની અંદર આ પ્રમાણે બધી જ બાબતો બનવાની છે. એટલે કોઈ પણ વ્યક્તિ એક મનુષ્ય જીવન તરીકે એમ ન ઉપાલમ આપે કે વનમાં શું કરવા સાથે લઈ ગયા હતા, ઘેર મૂકીને ગયા હોત તો શું વાંધો હતો, આ રાવણ વાળી પરિસ્થિતિ થાત ઉભી થાત ખરી? એટલે બધી જ શંકાઓના સમાધાન સ્પષ્ટ કરીને પછી જ વનમાં નીકળ્યા છે. અને વનવાસ દરમિયાનની જે કઈ સ્થિતિ છે, ખાવા પીવાની, રહેવાની, વસ્ત્રોની, પરિવારની, વન અને નગર બધી સ્પષ્ટ કરી દીધી છે. ખુલ્લી કિતાબની માફક જો આ છે, વાંચી લો એક એક પાનું. પછી એમ ન કહેતા કે જયારે વિવાહ થયો ત્યારે આટલું છુપાવ્યું હતું, અમને કહ્યું નહોતું, હવે આ વસ્તુને તમે કઈ ઉગાડી કરી. ઘણી બધી આવી સમસ્યાઓ સાંભળીએ છીએ કે મહારાજ બધી જ વાતની ચોકસાઈ કરી, આ બાબત તે વખત છુપાવી હતી, પછીથી અમને ખબર પડી. હવે અમારે શું કરવું? સીતાજી કહી શક્યા હોત, 14 વર્ષ વનમાં જવાની વાત હતી તો મને પહેલાથી અમને કહી દેવી હતી ને મારા બાપને. પણ એક દાંપત્ય જીવનનો આદર્શ વ્યક્ત કરતા કહ્યું, અવધ સહસ દસ સમ બન પ્રિય લાલ, હજારો અયોધ્યા કરતા પણ વિશેષ વનના સુખ વધારે સરસ લાગ્યા. સ્વાભાવિક છે કે વર્ષો સુધી શહેરોમાં અને દિવાલોની વચ્ચે રહેલા હોઈએ અને વનમાં જવાનો આનંદ આવે. ચાલો ને 15 દિવસ પહાડોમાં ફરી આવીશું હિલ સ્ટેશન પર, એ વસ્તુ શોખની થઈ ગઈ. થોડા દિવસ ફરી આવી એમ માણસ કંટાળે, દિવાલો દિવાલો દિવાલો, સિમેન્ટોનું જંગલ જોઈ જોઈને ચલો હવે વૃક્ષોના જંગલમાં જઈને થોડો આનંદ કરીએ, ઈચ્છા થાય. પણ એ બબો તો અઠવાડિયું 10 દાડા 15 દિવસ પછી તો ચાલો ને હવે ઘેર જઈએ તો ઠેકાણે પડીએ એમ સામેથી કહી દઈએ. આ તો 14 વર્ષ માટે, 14 વર્ષને ઠેકાણે પાડવાના હતા અને એમાં એ વનવાસનું દાંપત્ય જીવન સુખ સાહચર્ય આનંદ ભર્યું અને બંનેનું સરખું વહેંચાતું સુખ દુઃખનું આ દાંપત્ય જીવન છે.